તારીખ 11/7/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 297 અને 298 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 141.
અને એ પર્યાય કોના આધારે થઈ, પર્યાયને કોનો આધાર છે કે જેને લઈને દશામાં કષાયની મલિનતાનો નાશ થયો અને અકષાય ભાવની પવિત્રતા પ્રગટ થઈ, અકષાય શાંતિ, અકષાય આનંદ અને નિર્મળ દશા જે થઈ જ્ઞાનાદિ પરિણામની, એનું કારણ ખરેખર આત્મદ્રવ છે. આત્મદ્રવ એનું કારણ હોવાથી આત્મદ્રવ ને લઈને અનુભવની શોભા છે એમ કહેવામાં આવે છે. અવસ્થા તો ગુણથી શોભે છે, આત્માની અવસ્થા ગુણથી શોભે છે. એ ગુણ અવસ્થામાં પ્રગટ્યા, અનુભવ દશામાં એ ગુણ પ્રગટ્યા, કોને લઈને પ્રગટ્યા એમ વિચારવામાં આવે તો ખરેખર તે આત્મદ્રવને લઈને છે. કેમ કે ગુણ તો ત્યાં હતા ને, અથવા આત્મા પોતે ગુણ ભંડાર છે, એ ગુણ પ્રગટ થયા એનું કારણ આત્માનો અવસ્થાએ આધાર લીધો તે છે. અવસ્થા કોઈને કોઈ તત્વનું તો અવલંબન લે છે, એમાં આત્મતત્વનું પરમાત્મ તત્વનું અવલંબન લે ત્યારે એની શોભા છે, ત્યારે એ શોભાયમાન થાય છે. કેમ કે ત્યારે એનામાં ગુણ પ્રગટ થાય છે, શોભાનું કારણ એ છે. અહીંયા કોઈ ઔદ્યોગિક શોભા નથી કે કાંઈ લાઇટ થાય છે ને પ્રકાશ થાય છે ને રંગબેરંગીપણ થાય છે, કોઈ એની અંદર આભૂષણ અલંકાર આવે છે, એવું તો કાંઈ નથી. બહારમાં તો કપડાં આભૂષણ અલંકાર એ વગેરે કારણે શરીરની શોભા છે, અથવા પ્રકાશ વગેરેને કારણે મકાનની શોભા છે, કાંઈ તો એવું કાંઈ નથી. અહીંયા ગુણથી શોભા છે. અનુભવની શોભા એમ લીધું છે, અનુભવ છે શોભાયમાન પર્યાય છે, સુંદર પર્યાય છે, પણ એ આત્મદ્રવને લઈને છે. ખરેખર એનું કારણ આત્મદ્રવ છે, મહિમા કરે છે આત્મદ્રવનો. આ રીતે શૈલી ઘણી છે, કથનની શૈલી ઘણા પ્રકારે છે, અનેક પ્રકારે છે, વિવિધ પ્રકારે છે. વસ્તુમાં જો કે ગુણ એથી અનંતતા છે, વસ્તુ અનંત ગુણવાન છે અને અનંત ગુણવાન હોવાથી અનેક શૈલીએ કહેવા છતાં એનું પૂરું પડતું નથી. છતાં જે તે શૈલી કરીને એ ગુણની ઝળક છે એ ભાષામાં ઉપજાવવામાં આવે છે. તો એ અન્ય દ્રવ્યનો અને અન્ય ભાવનો આધાર લેશે, આધાર લીધા વિના નહીં રહે, ખાલી નહીં રહે, અને ત્યારે એમાં કષાય કલંકનું ઉપજવું થશે. કષાય કલંકથી જે પર્યાય ભરેલી છે એ શોભાયમાન પર્યાય છે એમ કેમ કહેવાશે? એ વાત તો બંધ બેસતી એમ નથી. શાસ્ત્રોનો પ્રચાર કરીએ તો એવું છે કે બહારના કાર્યો કઈ આત્માની પહોંચના તો છે નહીં. જ્ઞાનમય એવું જે જીવ દ્રવ્ય છે, આત્મદ્રવ્ય છે, એ ક્યાંય બહારમાં પહોંચતું તો નથી, શાસ્ત્રને બનાવતું, શાસ્ત્રને છાપતું, શાસ્ત્રને લાવતું, લઈ જતું, મૂકતું, બીજા જીવોની પાસે પહોંચવાની સ્થિતિ, બીજા જીવોને એને અંગીકાર કરવો, વાંચવું, વિચારવું, અનેક પ્રકારે થવું, એમાં આ જીવનો અધિકાર કેટલો? કલ્પના ભાવ કરે એવી કલ્પના કરે કે આ બધું હું કરું છું, આ બધું હું કરું છું, આટલો પ્રચાર કરું છું, આટલો પ્રચાર કરું છું, એ ક્યાં કરે છે? એ ભાવ કરે છે, બીજું શું કરે છે? ભાવ સિવાય જીવ કરતો નથી. હવે એવો ભાવ એને શોભે કે નહીં, એટલો સવાલ છે. જીનેન્દ્રની ભક્તિનો ભાવ કરે, તત્વના પ્રચારનો ભાવ કરે, તો એવો ભાવ એને શોભે છે કે નહીં, એટલો સવાલ છે. કે હવે સરખામણી કોની સાથે કરવી છે? જગતમાં પાપના પરિણામ કરે છે એ જીવની સાથે નીચે સરખામણી કરવી છે, કે આત્માના નિરાકુળ નિર્મળ શાંત પર્યાયો છે એની સાથે એની શોભ કરવી છે સરખામણી? જો આત્માના સ્વરૂપ સંબંધિત સૂક્ષ્મ વિકલ્પ સુદ્ધા દુઃખરૂપ છે, તો પછી આવા સ્થૂળ પરિણામો દુઃખરૂપ નથી એમ કેવી રીતે વિચારવું? લાગતા નથી, એ તો વિપર્યાસ છે જ્ઞાનનો. જે સ્વયં દુઃખ સ્વરૂપે છે, જ્ઞાનમાં તે દુઃખ રૂપે નહીં જણાતા સુખ રૂપે જણાય છે, એ જ્ઞાન ઊંધું કેટલું ચાલ્યું? આ તો નાસ્તિના સ્થૂળ વિષયમાં જ્ઞાનનું ઊંધું પરિણમન છે. એને આત્મા કેટલો દૂર છે એ વિચારી લીધું? સુખ સ્વરૂપ એવો આત્મા એને ભાસશે ક્યાંથી? જો દુઃખ સુખરૂપ ભાસે છે, તો સુખ સ્વરૂપ આત્મા એના જ્ઞાનમાં ભાસે ક્યાંથી? જે ચારણીમાં નાના નાના પદાર્થ મોહરા ઉતરતા નથી, એને મોટા કેવી રીતે મોહરા ઉતારતા? જ્ઞાન તો ચારણી જેવું છે, એમાં આવી જાડી વાત નથી દેખાતી, તો ઝીણી સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવ એને કેવી રીતે ભાસીમાન થાય? આ વિચારવા જેવો પ્રશ્ન છે. દુઃખ સુખરૂપ પાસે છે એમ છે. જે કલ્પના એની કરી છે, એનું જે મૂલ્યાંકન કર્યું છે, કિંમત ટાંકી રાખી છે, અનાદિ અજ્ઞાનથી ટાંકી રાખી છે, એ છોડવી નથી અને પરમાર્થની પ્રાપ્તિ કરવી છે. ક્યાંથી બનવાનું? તો એ કોઈ રીતે બનતો નથી. નક્કી આમ કર્યું છે કે આ બધા પરિણામ સારા છે, એમ નક્કી કર્યું છે, ને એ પરિણામ સારા નથી, છતાં એનું સારાપણું પકડીને બેસવું છે, એ ડગલું આત્માની દિશામાં તો આગળ વધારવું એમાં નથી. સુખ દુઃખ તો લાગવાનો વિષય છે કે વિચાર કરવાનો વિષય છે? સુખ દુઃખનો વિષય છે એ વિચાર કરવાનો વિષય છે કે અનુભવ કરવાનો વિષય છે, લાગવાનો વિષય છે? જે વસ્તુ તમને ભૂખ લાગી હોય, ખાવાની ચીજ હોય, એમ કહે કે તમને ખાવા નહીં જોઈએ, દેખાડશું, તમે જોઈને રાજી થાવ, મીઠાઈની આખી દુકાન તમને દેખાડે, સામે લાવીને ઊભા રાખે, અને પેટમાં હવામણમાં ખાડો હોય, એક કણ એમાંથી ખાવા ન મળે, શું કામ લાગે? એનાથી કઈ પેટ ભરાય? એમ પુણ્યપાપ દુઃખરૂપ છે, પુણ્યપાપ દુઃખરૂપ છે એમ રટણ કરે, એમ વિચાર કરે, એમ બોલ્યા કરે, પણ એને અનુભવે સુખરૂપ, તો એના અનુભવને ને એના વિચારને સુસંગતતા ક્યાં છે? જો એ દુઃખરૂપ છે વાસ્તવિકપણે, અને એને દુઃખરૂપ લાગતા નથી. વિચારે છે દુઃખરૂપ લાગતા નથી, દુઃખરૂપ સુખરૂપ લાગે છે. ખરેખર તો ત્યાં અટકો છે એટલે એમાં એને સાતાનું સુખ અનુભવાય છે, કસાયની મંદતા છે ને. તો એના કથનને ને એના અનુભવને સુસંગતતા તો રહી ને વિસંગતતા થઈ, વિરુદ્ધતા થઈ, મેળ કઈક હોવો જોઈએ કે નહીં. એ જીવ પ્રેક્ટિકલ સાઈડથી જોતો નથી કે આમાં ફેર સમજીએ છે. ખાલી વિચાર કરું છું એટલે સંતોષ માને છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે શુભાશુભ પરિણામ દુઃખરૂપ છે, ને હું પણ એવો જ વિચાર કરું છું, એ સંતોષ માની લીધો. શાસ્ત્ર કહે છે એમ વિચારી તો ખરું, પણ તે અનુભવ્યું શું? તારા વિચારના ને અનુભવના વિષયમાં અંતર છે, એ અંતર તોડવાનો શું પ્રયાસ છે તારો? એ પ્રયાસ થવો જોઈએ. અને એ પ્રયાસ એ છે કે જ્ઞાન નિર્મળ થાય, ભૂમિકાનું જ્ઞાન નિર્મળ થાય. તે ભૂમિ ભૂમિકાનું જ્ઞાન નિર્મળ થાય તો એને દુઃખ દુઃખ રૂપે ગણાય. એનો અંતરંગ ઉપાય પણ છે ને એનો બહિરંગ ઉપાય પણ છે. એનો બહિરંગ ઉપાય છે એવું જ્ઞાન જેને પ્રગટ થયું છે એની સેવા કરવી, તે એનું બહુમાન. સેવા કરવી એટલે પશ્ચિમ કહીને સવાલ નથી, એનો સમાગમ કરવો, એના સમાગમમાં જવું, બહુમાનથી એનો પરિચય કરવો. બહુમાનથી પરિચય કરવો એ જ્ઞાનની નિર્મળતાનું કારણ છે, એનો બહિરંગ ઉપાય છે. અંતરંગ ઉપાય એ જે કહે છે એને ભેદ જ્ઞાનના પ્રયોગમાં મૂકવું, જ્ઞાન ને રાગ ને જુદા જુદા અવલોકીને એની જાતિ સ્વભાવને ઓળખવાનો પ્રયત્ન કરવો, એનો અંતરંગ પ્રયાસ છે. બે પ્રયાસમાં એની બરાબર તીવ્ર લગ્ની ભાવના અને ધગશ બરાબર ચાલુ રહેવી જોઈએ. એવી ચાલુ રહે કે જ્યાં સુધી એ સિદ્ધ ન થાય, પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી પગવાળીને બેસે નહીં. એને રસ્તો જાણ્યો છે એ બતાવે ને. અનાદિનો તું અજાણ્યો છો, એ રસ્તે ચડતા તું કાંઈક વિકલ્પનામાં કલ્પનામાં ચડી જઈશ, કાંઈ દોષ રહેશે, કાંઈ ફેર પડશે, તારી સમજણમાં ફેર પડશે, તારી શ્રદ્ધામાં ફેર પડશે, તને કેમ ખબર પડશે? તારી પાસે તારી ભૂલ પકડવાનું શું સાધન છે? સાધન નથી. એટલે એને વ્યવહાર નિશ્ચયાત્મક માર્ગ કહ્યો છે. એનું કારણ એ છે, કારણો જે પ્રવૃત્તિ છે એ વ્યવહાર છે, અંતરંગ પ્રવૃત્તિ એનો નિશ્ચય છે. એમ બે વાત છે. કેમ કે જેણે ઘર જોયું છે એને તો એ રસ્તાની ખબર છે એને કાંઈ, જોકે એવા તીવ્ર મુમુક્ષુઓ જે જ્ઞાન દશાને પ્રાપ્ત થયા હોય એવા મુમુક્ષુઓ પણ સત્સમાગમને ઈચ્છે છે અને સત્સમાગમમાં રહે છે. કેમ કે એ સિવાય બહારનો અસત સમાગમ ઘણો છે જગતમાં. બહારનો અસત પ્રસંગ અને અસત સમાગમ ઘણો છે એટલે એટલો વિવેક કરે છે ને અહીંયા રહે છે. વિશેષ ગુણીના સંઘમાં રહેવું આવે છે કે પ્રવચન સારું. ચરણાનુયુગમાં એ વિશે ચાલ્યો છે. ચરણાનુયુગનું આચરણનો જે અધિકાર છે ત્યારે મુનિઓને એમ કહે છે કે વિશેષ ગુણીના સંઘમાં રહેવું. એ તો મુનિ છે એટલે ત્યાં સુધી, મૂળાચારમાં ત્યાં સુધી કહ્યું કે મુનિઓના સંઘમાં તું રહેજે, વિશેષ ગુણીના સંઘમાં રહેજે. કોઈ દ્રવ્યલિંગી હોય, અથવા બીજા કોઈ જગતના મિથ્યા દ્રષ્ટિઓ હોય એના સંગમાં સમજીશ નહીં, એનો પરિચય રાખીશ નહીં, નહીતર તને તારી સ્થિતિ જાળવી શકવાની પરિસ્થિતિ રહેશે નહીં, તારું કોઈ બે મુનિને આટલી શિખામણ
લાગુ પડે,
ચોક્કસ લાગુ પડે. સિદ્ધાંતની દ્રષ્ટિએ તો દરેક સ્તરમાં એ લાગુ પડે છે. જો એમને એટલી શિખામણ આપી છે, જેની શક્તિ છે એને એટલી શિખામણ છે, તો શક્તિ વગરના ને એનો સમય ને શક્તિ વેડફવી કેમ પોસાય? શ્રીમંતને ખર્ચ કરવાનો પોસાય તો ગરીબને ખર્ચ કરવો પોસાય છે એ વાત ક્યાંની છે? એ વાત રહેતી નથી. ક્યાંય વિવેક ન કરવો પડે તો પ્રશ્ન છે. શું કહે છે? આમાંથી ચાલ્યું ને ભક્તિ ને
પૂજા
ભક્તિ છે, એ પરિણામની એવી કોઈ કિંમત, એ પહેલેથી અભિપ્રાયની ગાંઠ વળી જવી જોઈએ કે આ જગતમાં મોક્ષ માર્ગના પ્રકરણમાં શુભાશુભની કોઈ કિંમત નથી.
બરાબર,
શુભ ને એના ફળ, અશુભ ને એના ફળ, એની કિંમત આખવા જોઈએ. એમ પ્રશ્ન કરે કે શુભના ફળની કિંમતની ક્યાં વળી વાત આવે? શુભના ફળની તો કિંમત થાય કે એમાં રાજપદ મળે છે, એમાં અનેક પ્રકારનો બાહ્ય વૈભવ વિલાસ મળે છે, પણ અશુભના ફળની કિંમત એ છે કે પ્રતિકૂળતાઓને કિંમત આપીને, પ્રતિકૂળતા મને છે ને, મને વ્યાધિ છે ને, મને ઉપાધિ છે ને, મને આ ન જોઈએ ને, આવા આવા ફળ મને ન હોય એની કિંમત છે. એવું મને ન હોય એની કિંમત છે, જેમ આ બાજુ આ મને હોય એની કિંમત છે, એમ આ મને ન હોય એની જ કિંમત છે. ગમે તે હોય, શુભ ને અશુભ બંને ભાવ ને એના ફળની ચારે ગતિમાં જે કાંઈ સ્થિતિ છે એના ફળ છે. ચૌદ બ્રહ્માંડમાં દેવલોકથી માની માંડીને નારકેના હાથ પાછળા છે એ બધા શુભ શુભના ફળની સ્થિતિ છે. તે ભોગ્ય વિશેષના સ્થાન દ્રવ્ય સ્વભાવ, જે ભોગવવાના ફળ ભોગવવાના વિશેષતા અનેક ભેદે છે, એ સુદગળ સ્વભાવો છે. ક્યાં દેવલોકની ધાક જમાળ ને ક્યાં નારકીનું અંધારું ને પ્રતિકૂળતાઓ, એ બધાની કોઈ કિંમત આંક્યા વિના, એને જરાય કિંમત આપ્યા વિના, એક મોક્ષ માર્ગે જેને જવું છે એને એ બાજુનો વિચાર જ છોડી દેવો. આ કરીએ તો, આ કરીએ તો, વિચાર કરીએ તો, ફલાણું કરીએ તો, અભિપ્રાયથી પછી થાય જુદી વાત છે. તો એનો નિષેધ આવ્યા વિના રહેશે નહીં, નહીતર નિષેધ વગર જે પ્રવૃત્તિ થશે એ એને ઉપર નહીં લઈ જાય, એને નીચે લઈ જશે.
બરોબર,
બહારની શુભ પ્રવૃત્તિઓ પણ એના નિષેધ વિનાની હશે તો એ પ્રવૃત્તિમાંથી એને નીચેના સ્તરમાં જશે, ઉપરના સ્તરમાં હરગી જ આવશે નહીં. આ એની સ્થિતિ છે.
બરોબર,
બહારમાં જાજુ નુકસાન થાય તો રોવા મંડે, માથા ફોડે, છાતી ફૂટે, બધા નુકસાન આયા કાંઈ નહીં, ને કાંઈ થાય જ નહીં ને. ગમે એવું મિથ્યાત્મનું નુકસાન થાય કાંઈ નહીં, એવું ટીવાઈ ગયું. એ બધા પરિણામની પરિસ્થિતિ ઉથલો મારીને એની વાસ્તવિકતામાં ન આવે, દુઃખની વાસ્તવિકતા દુઃખરૂપ અનુભવ ગોચર ન થાય ત્યાં સુધી કાંઈ એક ડગલું આમાં આગળ હાલવાનું રહેતું નથી. એ તો અનેક શૈલીથી વાત આવી છે. એ વિચાર સાહેબ કેવી વાત કરે છે, એક જ ત્રણ નીતિમાં જુદી જુદી પ્રકારે વાત કરી નાખી છે. એક કુરથી એમ કે છે કે અનુભવની શોભા આત્મદ્રવ્યને લઈને છે, વળી તરત જ એમ કે છે કે આત્મદ્રવ્ય કુટસ્થ હોવાથી અનુભવમાં આવતું નથી. ઠીક, કોનો અનુભવ? ત્યારે આત્માનો અનુભવ તો કયો છો આપ? એ કહેવાની વાત છે. આત્માનો અનુભવ એ પણ અંદરો અંદરના વ્યવહારની વાત છે. બે જણ વચ્ચે વ્યવહાર હોય ને, અનુભવ ને આત્મા બે કર્યા. કે છે કે અનુભવ તો પર્યાય નો જ થાય છે. અનુભવ અનુભવનાર એવી જે પર્યાય એ પોતાનો જ અનુભવ કરે છે. સ્વદ્રવ્ય તો દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવરૂપ સ્વચતુષ્ટયથી ભિન્ન છે, એટલે તેનો અનુભવ તો થવાનો જ્ઞાની કે અજ્ઞાનીને પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. માને કે ન માને એથી કઈ વસ્તુનું સ્વરૂપ બદલી જતું નથી. કાચને હીરો માને એટલે થઈ જાય ને કઈ
કિંમત ન આવે,
અને હીરાને ન ઓળખે એટલે એની કઈ કિંમત ચાલી જાય. માને ન માને એથી કઈ વસ્તુ ફરતી એમ. અહીંયા પરદ્રવ્યને તો કોઈ આત્મા અનુભવી શકતો નથી, સ્વદ્રવ્યનો અભેદ અનુભવ થાય છે એમ કહેવામાં આવે છે. પર્યાય દ્રવ્યમાં વ્યાપી ગઈ એમ કહેવામાં આવે છે, અથવા આત્મા અનુભવની પર્યાયમાં પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. પર્યાય આત્મામાં અંતરલીન થઈ એમ કહેવામાં આવે છે, લીન થઈ ગઈ એમ કહેવામાં આવે છે. એ બધી ભાષા છે, વ્યવહારની એ બધી ભાષા છે. નિશ્ચય એમ છે કે આત્મદ્રવ્ય કૃતસ્થ હોવાથી, આટલા શબ્દો પડ્યા છે, આત્મદ્રવ્ય કુટસ્થ હોવાથી જો કે અનુભવમાં આવતું નથી. કેમ કે આ સ્વભાવ છે સામાન્ય રૂપે સદાય એક રૂપ પારિણામિક ભાવે કુટસ્થપણે, અપરિણામીપણે અપરિણામી ભાવે અપરિણામી એવું ને એવું ધ્રુવ રહે છે. એને ધ્રુવ સ્વભાવ કહેવામાં આવે છે. એ કઈ પર્યાયમાં અનુભવમાં આવતું નથી એટલે પર્યાયમાં આવતું નથી. છતાં એ અનુભવની શોભા આત્મદ્રવ્યને લઈને છે આમ કહ્યું. ભલે આત્મદ્રવ્ય અનુભવમાં આવતું નથી, છતાં પણ એ અનુભવની પર્યાયની શોભા આત્મદ્રવ્યને લઈને આમ કહે છે. કેમ કે ગુણ પ્રત્યાયમાં એને આધાર લીધો છે, પર્યાય દ્રવ્યનો આધાર લીધો છે, અવલંબન લઈને પરિણમી છે. પરિણમ ફરે છે પર્યાય પર્યાયમાં ને પર્યાયમાં, પર્યાયનું ફરવું પર્યાયમાં છે, પણ કોના લક્ષ્ય કોના અવલંબને એ ફરતી રહી છે એમ કહેતા. એનામાં જે ગુણ પ્રગટ્યા, એમાં જે નિર્મળતા પ્રગટિ, એમાં જે પવિત્રતા પ્રગટિ, એ ગુણની શોભા આત્મદ્રવ્યને લઈને છે, એને લઈને છે એમ કહેવામાં. જેમ બહારમાં ઉપાધિ સંયોગ વિયોગને લઈને છે, શું
બરોબર,
જેટલું એ મનમાં લાવે એટલી ઉપાધિ થાય,
બરોબર,
સંયોગને લઈને છે એમ કહેવાય. ઉપાધિ ઉપાધિની જે પર્યાય મનમાં જે ઉપાધિ થાય છે એમાં કોઈ પરપદાર્થ આવે છે, પણ એને લઈને છે એમ કહેવામાં આવે છે. કેમ કે એને અવલંબે છે, એનો આધાર લે છે, ત્યારે દુઃખ થાય છે. અહીંયા આત્મદ્રવ્યનું અવલંબન લેતા પર્યાયમાં સુખ શાંતિ આનંદને પવિત્રતા પ્રગટ થાય છે, એ આત્મદ્રવ્યને લઈને છે એમ કહે.
મોટી વાત છે.
અનુભવ તો પર્યાયનો જ થાય છે, પરંતુ હું પર્યાય દ્રવ્યને સ્વીકાર્યું, એ પર્યાયની શોભા. અનુભવ તો પર્યાયને પર્યાય ન જ થાય છે. નિગોદથી લઈને સિદ્ધ પર્યંતના સર્વ જીવોને, સમસ્ત જીવોને અનુભવ તો પોતાની પર્યાયનો જ થાય છે. પછી પર્યાયમાં નિર્મળતા હોય તો એનો અનુભવ છે, પર્યાયમાં મલિનતા હોય તો એનો અનુભવ છે. તેથી જ અનુભવની પર્યાયને નિર્મળ કહી, કેમ કે તે કાળે અનુભવની પર્યાયમાં રાગાદી ઉપજા નહીં. જેનું ઉપજવું નથી એનો અનુભવ ક્યાં થયો, ક્યાંથી થાય? જે રાગ ઉત્પન્ન થયો એટલે એનો અનુભવ ન થયો. જોકે એના રાગની ઉત્પત્તિના કાળમાં પણ જ્ઞાની તો એવી જ્ઞાન કળા શીખ્યા છે કે મુખ્યપણે જ્ઞાયકનો, જ્ઞાનનો જ્ઞાયકનો અનુભવ કરે છે અને રાગાદીને અત્યંત ગૌણ કરે છે. રાગાદીને ગૌણ કરે છે ને જ્ઞાનના વિશેષ જ્ઞાનાકારોને, જ્ઞેયાકારોને પણ એ ગૌણ કરે છે. પછી રાગને મુખ્ય કરે છે તો પ્રશ્ન નથી, રાગના વિષયને મુખ્ય કરે છે તો પ્રશ્ન જ નથી. વાત એવી તો એક એક વાતોમાં, એક એક વચનમાં એ વિષય છે. એટલે તો શ્રીમદજીએ કહ્યું કેટલો મહિમા કર્યો છે જ્ઞાનીઓએ, જ્ઞાનીનો મહિમા કેટલો કર્યો છે કે જ્ઞાનીના એક વચનમાં, અરે એક શબ્દમાં એમ કહ્યું છે, વચનમાં નહીં ત્યાં તો વળી એમ કહ્યું છે, એક શબ્દમાં અનંત આગમ રહેલા છે. પોતે પોતાને માટે ક્યાંક એવું લખે છે કે શાસ્ત્રનું એક વચન વાંચતા અમારો ઉપયોગ અનંત આગમમાં ફરી વળે છે. ઘણા વિશાળ ક્ષોભના શક્તિ હતી એમની, પણ નહીતર પણ કેવળ જ્ઞાનની જેમને લબ્ધિ છે એને એક શેના એક શબ્દમાં અનંત આગમ રહેલા છે, આટલી બધી મહિમા કરી છે એના વચનની અને શબ્દની, આટલી મહિમા કરી છે એ દ્રવ્યની, એની કેટલી મહિમા એને. એ તો એના નિમિત્તે ઉત્પન્ન થયેલા વચન પૂતગળો છે એની આટલી મહિમા છે, એ આત્માની કેટલી મહિમા એને છે, વિચારવા જેવો વિષય છે. રાજાના જોડા પાડે ચાકર કેટલી નમ્રતાથી સેવા કરે છે, તો રાજાની એની કેટલી કિંમત છે એમ કે. વસ્તુનું સ્વરૂપ ચોખ્ખું કરે છે. એક તો પદાર્થનું જે દ્રવ્યગુણ પર્યાયાત્મક સ્વરૂપ છે એની સમજણમાં સ્પષ્ટ હોવું જોઈએ. ભલે દ્રવ્યને પર્યાય અંદરનો અંદર એક પદાર્થમાં ભિન્ન ભિન્ન તત્વ છે, ભિન્ન ભિન્ન સ્વભાવધારી છે, એક નિત્ય છે, એક અનિત્ય છે, એક તટસ્થ છે, ધ્રુવ છે, એક ફરતી ચીજ છે, બદલતી ચીજ છે, છતાં પણ એ બદલતી ચીજ ગુણમાં ગુણ પ્રગટે છે. પર્યાયમાં જે ગુણ પ્રગટે છે એની જે શોભા છે ત્યારે એ શોભાયમાન છે, એ દ્રવ્યને લઈને છે, એ વાત સાથે રાખે છે, એ વાત સાથે કહેતા જાય છે. નહીતર બે જેમ બે જીવો જુદા છે એમ દ્રવ્યને પર્યાય, સ્વભાવને પર્યાય જુદા છે એમ થઈ જાય છે, એમ પણ રાખવું નથી એમ છે. એક પદાર્થનું સત્વ છે, બંને સત્વો એક પદાર્થનું છે. આમાં ઘણી વાર એવું હોય છે બહારમાં સમાજમાં પણ કોઈ એક મુખ્ય માણસ હોય તો એમ કે ભાઈ અમારા સમાજની શોભા ફલાણાને લઈને છે, એ છે એટલે અમારો સમાજ આખો શોભે છે, એવા એ સારા કાર્યો કરે છે અને એમના સત્કાર્યોને સુકાર્યોને લઈને એમની એટલી પ્રતિભા સંપન્ન છે કે આખો સમાજ એનાથી શોભે છે, એટલે પછી વિલકાબ આપે ને, સમાજ સમાજ રત્ન સમાજ વિભૂષણ. એમ અહીંયા એમ કે છે કે પર્યાયનો જે સમાજ છે, અનાદિ અનંત પર્યાયનો સમાજ છે, એમાં જે અનુભવ છે એ અનુભવની શોભા આત્મદ્રેમને લઈને છે. કેમ કે એનું કેન્દ્ર સ્થાન, એનું લક્ષ્ય સ્થાન નો જ થાય છે. પર્યાય ને અનુભવ તો પર્યાય નો જ થાય છે, પરંતુ પર્યાય દ્રવ્યને સ્વીકાર્યું એ પર્યાયની શોભા, પર્યાય દ્રવ્યને સ્વીકાર્યું એવી જે પર્યાયની શોભા, એ પર્યાયની શોભા એ આત્મદ્રવ્યને લઈને છે. એને એને સ્વીકાર્યું માટે એની શોભા છે, ત્યારથી એ શોભે છે. એ પોતાને નહીં સ્વીકારતા પુદ્ગળોને પોતારૂપણે સ્વીકારે છે ત્યારે એમાં દુર્ગુણ થાય છે, અશોભનીય ભાવો થાય છે, એને શોભારૂપ નથી, એનાથી શોભતી નથી. આ તો શૈલી કરી છે. અનેક વિવિધ પ્રકારે વસ્તુના સ્વરૂપને, દ્રવ્યના સ્વરૂપને, દ્રવ્યાનુયોગ છે ને, દ્રવ્યાનુયોગનો વિષય છે, અને અધ્યાત્મના વિષયને અનેક વિવિધ પ્રકારે કહેવાની શૈલી કરવાની શૈલી થઈ છે. એવી જ કોઈ વચન વ્યવસ્થાથી વસ્તુને પ્રદર્શિત કરવામાં આવે છે. જોકે વસ્તુ તો એનાથી પણ અનંત ગુણાત્મક છે,
બરાબર,
એટલે ભાષામાં પૂરું પડતો નથી. એકને એક વાતને અનેક શૈલીએ કહેવા છતાં, એકને એક વિષયને અનેક શૈલીએ બતાવવા છતાં પણ એના ગુણો એટલા છે કે એનાથી પૂરું કહેવાતો નથી. હા, બધું એને પ્રયોજનભૂત નથી. એક પોતાનું અનંત ગુણ ભંડાર એવું આત્મદ્રવ, એટલું એને પ્રયોજનભૂત છે અવલંબવા માટે, જાણવા માટે. ભલે આખું જગત જ્ઞાનમાં આવે જણાય, પણ એ જાણવાનો વિષય છે ને આદરવાનો કે અવલંબવાનો વિષય નથી. એ એક બે મુખ્ય સમજણના મુદ્દા છે. જાણવાનો વિભાગ કેટલો, પ્રયોજનનો વિભાગ કેટલો, વિષય કેટલો, એક બે વાતની એને ગમ પડી જાય, અંદરમાં સૂજ પડી જાય તો ક્યાંય ભૂલે નહીં એવું છે. અને નહીતર શાસ્ત્રના વિષયમાં પણ ભૂલવાનું કારણ ફળ બહુ મોટું છે, ભૂલવાનું કારણ બહુ મોટું છે. એમ કે આ સ્વકાળનો વિષય છે, ક્રમબદ્ધ પર્યાયનો વિષય છે, જાણવાનો વિષય છે.
બરોબર,
પર્યાયનો વિષય છે, જાણવાનો વિષય છે, એના બદલે એને એના અવલંબને હાલવા માંડે, ભૂલભૂલું ખાઈ જાય તો એને પુરુષાર્થના વિષયમાં દખલ ઉભી થયા વિના રે નહીં. એના સકાળે બધું થાય છે, મારે કઈ કરવાનું રહેતું નથી, મારે કઈ કરવાનું રહેતું નથી. મોક્ષે શું પુરુષાર્થે થવાનું છે, ત્યારે સમ્યક દર્શને થવાનું છે, પણ છે ભલે થવાનું છે, પછી પણ તારી નજર ક્યાં છે? તારી ઉપાદ નજર એટલે તારી ઉપાદેયતા ક્યાં છે? તારું પ્રયોજન ક્યાં છે? આમ તું કહે છો, વિચારે છો, એમાં તારું પ્રયોજન ક્યાં છે એ વાત પહેલા બતાડતો અમને, પછી આ બધી વાત કર.
બરોબર,
જો પ્રયોજન કઈ ઠેકાણ, પ્રયોજનનું યોગ્ય સ્થાન નથી તો પછી આ એક વાત તારી સાચી નથી. એમ છે,
બરોબર.
એવો નવીનો ઘણો વિષય છે, અનેક નિયમો એવો વિષય છે, જાણવાનો વિષય છે, એમાં પ્રયોજનનો વિષય કાંઈ છે. પ્રયોજન એટલે અવલંબવા માટે જેને જે સ્થાન પ્રયોજનભૂત છે, અવલંબવા માટે જેનું પ્રયોજન છે, એને એકને ઓળખે અને ઓળખતા એ એકનું અવલંબન લે તો સર્વ કાર્યની સર્વ સિદ્ધિ છે એને કહેવામાં આવે છે. અને નહીતર પછી એને છોડીને એક વાતનું ઠેકાણું છે
નહીં,
બધું એનું અસમ્યક છે. અહીંથી સમ્યક શરૂ થાય છે અને એ સિવાય બીજું અસમ્યક છે, એને છોડતા બધું અસમ્યક છે. એક સાચું આમ છે. એમને પુરુષાર્થ અને ક્રમબદ્ધ બે પર્યાય ઉપર જો નજર હોય તો બે માંથી બે ભૂલેલા છે.
બરોબર.
અને પુરુષાર્થ કે ક્રમબદ્ધ એ જાણવાનો વિષય છે, પર્યાયનો વિષય છે ને, એ વ્યવહારનો વિષય, જાણવાનો વિષય છે, અવલંબનનો વિષય છે. એના ઉપર દ્રષ્ટિ જાય તો એનો પુરુષાર્થ સાચું ને એનો ક્રમ બધે સાચું એમ છે.
બરોબર.
એટલે કોઈ વાત ક્યાંથી પકડવી એનો સવાલ છે. આ પ્રયોજનથી વાત પકડવી, ક્યાંથી પકડવી? એ બધી વાતમાં જેની જે પ્રયોજનનો પાયાનો વિષય છે એના ઉપર જે ખ્યાલ રાખે છે એ ભૂલતો નથી. ગમે તે વાત સામે આવે, શાસ્ત્રના અનેક નૈતિક અનેક પડકારો સામે આવે, પણ પાયાની વાત આ છે કે મારા પ્રયોજનનો વિષય કેટલો. જો આ પ્રયોજનના વિષયમાં જાય છે તો કે નહીં, જાણવાના વિષય એનું કાંઈ બહુ પ્રયોજન નથી, એને એ ગૌણ કરી નાખે છે. પ્રયોજન પોતે ભલે પર્યાય છે પણ પ્રયોજનનો વિષય પર્યાય નથી ને. પ્રયોજનભૂત વિષયની વાત ચાલે છે. પ્રયોજન ભલે પોતે પર્યાય છે પણ એ પ્રયોજન સિદ્ધ થાય છે કે નહીં એનો એનું કારણ, એનો આધાર, એનું ધોરણ દ્રવ્યનો સ્વીકાર છે કે નહીં. પ્રયોજનભૂત વિષય સાથે પ્રયોજન સંકળાયેલું છે, પ્રયોજનની સિદ્ધિ પ્રયોજનભૂત વિષય સાથે છે. અપ્રયોજનભૂત વિષય સાથે જતા એ પ્રયોજન અસિદ્ધ થાય છે, પ્રયોજન સિદ્ધ થતું
નથી.
એ વિશે અમારે બહુ ચર્ચા તો પછી કદીની ચર્ચા ચાલી. ગુરુદેવ શ્રીનો નિયમસારની 15મી ગાથાનું પ્રવચન ચાલતું હતું, કારણ શુદ્ધ પર્યાય. બહુ સૂક્ષ્મ વિષય, બહુ અભ્યાસી આપણા અભ્યાસી વિદ્વાનો પણ એ વિષયને સ્પર્શતા સમજતા પછીનો ઉતરે એવું છે. એટલો સૂક્ષ્મ છે, પકડાય નહીં.
બરોબર.
અને ગુરુદેવ મહિમા પણ ઘણો કરે કેમ કે ત્યાં એ ભેદે અવલંબન છે, છતાંય પ્રયોજનનો વિષય છે કે નહીં એવી ચર્ચા ચાલી.
બરોબર.
કે એવું ભેદથી કારણ શુદ્ધ પર્યાયનું જાણવું થાય એ પ્રયોજન વિષય, પ્રયોજનભૂત વિષય ખરો કે નહીં? ચર્ચાઓ મારે તો ત્યાં સુધી ચાલતી.
બરોબર.
એ પ્રયોજનભૂત વિષય નથી.
બરોબર.
એમ તો અવલંબન આવે છે પણ એ ભેદ છે, ભેદ છે એ તો જ્ઞાનનો વિષય છે. ભેદ છે એમ એમ અવલંબનમાં આવતું નથી ને, એમ અનુભવમાં આવતું નથી. દ્રવ્યના ભેદ અવલંબનમાં એનો સમાવેશ છે. પણ એવો ભેદ છે એ ટીકાકાર મુનિરાજના જ્ઞાનમાં આવ્યો છે એ વાત ચોખ્ખી કરી છે એમને. ત્યાં પોતાની વિદ્વત્તાપૂર્ણ અને અધ્યાત્મપૂર્ણ ભાષામાં ચોખ્ખી કરી છે. અત્યારના જીવોને સમજવા એટલું એ સહેલું નથી. જ્યારે એમને લખી હશે 700-800 વર્ષ પહેલા ત્યારના તે કાળના જીવો સમજવા ભલે સમર્થ હશે પણ અત્યારે તો એ વિષયને સમજવાની ક્ષમતા ધરાવે એવું લગભગ નથી દેખાતું. ગુરુદેવ પણ એ વિષયને ચોખ્ખો કરતા હતા ઘણો, પણ છતાં પકડાય એ તો બહુ ઓછી વાત છે.
બરાબર.
નિયમસાર જયારે જયારે ચાલતો ટેપમાં આવી ગઈ છે, નિયમસાર બે ત્રણ વખત ટેપમાં આવી ગઈ છે, પણ છતાં પકડવું સહેલું નથી, એટલો સૂક્ષ્મ વિષય છે. અરે સૂક્ષ્મ વિષય છે, ન પકડાય તો જ્ઞાન થાય કે ન થાય અહીંથી જ ખબર પડે એવું છે. એરિયન્સ નહીં ક્યાં એટલી વિચારણા ચાલે છે, એરિયન્સને સમ્યક દર્શન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે તો એટલી વિચારણા ચાલે છે. કારણ શું પર્યાય નામની ખબર નથી હોતી, એના વિષયને તો ખબર હોવાનો વિચાર ચાલવાનો સવાલ રહેતો, બસ એ તો સીધું થઈ ગયું કે પ્રયોજન ભૂત નથી. ચર્ચા ચાલી ત્યારે એમ કહ્યું કે આ પ્રયોજન ભૂત નથી એટલે કેમ ક્યાં કેજી સાથે બહુ ચર્ચા કરતા. ગુરુદેવ આટલો આટલો મહિમા કરે છે ને પ્રયોજન ભૂત નથી, આવો ઊંચો વિષય પ્રયોજન ભૂત વિષય નથી એટલે સીધું આમ તો રાખું છું સિરિયન્સ ને ચાલે અહીં સુધી વિચારણા, એનો તો ક્ષોભ સમ જ નથી, એ તો નાયકને જ પકડે છે. એનો આ એક અંદરનો પર્યાય ભેદ નથી આવો, શુદ્ધ કારણ શુદ્ધ પર્યાયનો ભેદ એના જ્ઞાનમાં સ્પષ્ટ આવતો નથી. પ્રયોજનભૂત નથી, જરૂર નથી એટલે પ્રયોજનભૂત નથી. આ એક સમજણની ભૂમિકામાં આ બે મુદ્દા સ્પષ્ટ હોય તો ગોથું ખાય નહીં, એટલે સમજણનો વિષય એટલો બહોળો છે અને ક્યાંય કોક શૈલીથી કે કઈ વાતની કેટલી મહિમા આવે એનો કોઈ મેળ નથી. શૈલી એવી એવી આવે કે ક્યારે કઈ વાતનો કેટલો મહિમાથી એ વાત આવે એનો કોઈ મેળ નથી. એટલે એ અપ્રયોજનભૂતને પ્રયોજનભૂત માનીને જો ત્યાં રોકાઈ જાય તો એને મૂળ વાતમાં જ્યાં એને લાગવું જોઈએ ત્યાં એ લાગી શકે નહીં, આગળ પણ થઈ ગઈ બસ. અપ્રયોજનભૂત વિષયનો ક્યાંક ક્યાંક મહિમા ઘણો આવે એનું કારણ ત્યાં કઈક જુદું હોય, એટલે એની મર્યાદાની એની અપેક્ષા કોઈ જુદી હોય. હે વિષય ખુલ્લો તો કરે, પણ કોઈ અપ્રયોજનભૂત વિષય હોય એના મહિમા સૂચક ત્યાં શબ્દો આવે એનું શું કારણ, પ્રશ્ન એ છે એમનો કે અપ્રયોજનભૂત વિષયનો આચાર્ય એ મહિમા કર્યો કે ત્યાં કોઈ બીજું કારણ હોય, અથવા ત્યાં કોઈ એવી વાતને સ્પષ્ટ કરવી હોય, ઉપસાવવી હોય, કોઈ ખાસ પોઈન્ટને પોઈન્ટ આઉટ કરવો હોય તો એને બરાબર ઉપસાવવા માટે કોઈ વાત એવી મહિમા સૂચક શબ્દોથી પણ કરવામાં, અથવા એમાં રહેલી વિશિષ્ટતાઓને વ્યક્ત કરવી હોય, તે વિષયમાં રહેલી વિશિષ્ટતાઓને બતાવવી હોય તો પણ ત્યાં એનો મહિમા કરે છે એવું લાગે. તેથી પ્રયોજનભૂત થઈ જાય છે એવું કાંઈ નથી. એટલે ઘણી અપેક્ષાઓ, ઘણી નિરીક્ષાઓ, અનેક ભેદે શૈલી, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી મળી જીનેન્દ્ર ની વાણી છે, લીધું છે કે આ તો આના ઉપરથી કેવી કેવી શૈલીથી વાત આવી છે. એક જ ત્રણ લીટીમાં બે વાત લીધી છે, પર્યાયની શોભા દ્રવ્યને લઈને છે ને દ્રવ્ય પર્યાયમાં આવતું નથી, સારો હાર કે છે
બરોબર.
શૈલી કેવી જ આવી છે, સમયસાર એટલે આ 298 માં સમયસાર શાસ્ત્ર નો મહિમા કયો છે. સમયસાર પરમાગમ છે, આગમ અને પરમાગમ ના ભેદ વિદ્વાનો કરે છે.
પરમાગમ
એમાં જેમાં અધ્યાત્મ ના સિદ્ધાંતો હોય, જેમાં આત્માનું ભલું થાય એવી વાત મુખ્યપણે કહેવામાં આવી હોય, એનો આદર સૂચક શબ્દ લગાડીને એને પરમાગમ કહેવામાં આવે છે. આગમને એક શબ્દ આદર વધારે આદર કરવા માટે એને પરમાગમ કહે છે. અને વસ્તુ સ્વરૂપના નિરૂપણ કરવા વાળા અથવા કર્ણાનુયોગ વગેરે સિદ્ધાંતોને પ્રતિપાદન કરવા વાળા શાશ્વત સિદ્ધાંતો હોય છે એને કહેનારા જે શાસ્ત્રો છે એને આગમ કહેવામાં આવે છે. આગમ ભાઈખું, આગમ ભાઈખું છે એમ લોકો બોલે છે કે નહીં? એટલે એ તો અનાદિથી શાસ્ત્રમાં આમ કહ્યું છે, આ તો નિયમ જ છે, આમ જ હોય.
બરાબર,
એ આગમ છે, સમય સાર છે, પ્રવચન સાર છે, નિયમ સાર છે, અષ્ટભાવન છે, જે પંચાસ્તિકાય છે, એવા અધ્યાત્મના શાસ્ત્રો છે એ બધા
પરમાગમ
પરમાગમ કહેવામાં આવે છે. એટલે આપણે પરમાગમ મંદિર રાખ્યું છે ને, શાસ્ત્ર પુત્રા એવા છે, મંદિરનું નામ પરમાગમ મંદિર છે, શાસ્ત્રને પણ પરમાગમ કહેવામાં આવે છે. હા, આમાં પણ આપણે આ શાસ્ત્રનું નામ પરમાગમ સાર આપ્યું છે. અને એ પરમાગમમાંથી સાર ખેંચવાનો પ્રકાર છે. એટલે સમય સાર એટલે સર્વજ્ઞની દિવ્ય ધ્વનિનું વર્તમાન પૂરું રૂપ, રૂપ ન લીધું પણ પૂરું રૂપ લીધું, અતિશયોક્તિ કરી નથી. ઠીક, નહીતર એમ લાગે કે અતિશયોક્તિ કરે છે. કુંડાચાર્યની વાણી તો છદ્મસ્થની છે અને ભગવાનની વાણી તો કેવળ જ્ઞાનીની વાણી છે, છતાં અહીંયા એ વાણીનો કસવાળો વિભાગ વ્યક્ત થાય છે. અંદરનો જે કસ ભર્યો છે એ અહીંયા સમયસારમાં આવ્યો છે, એટલે એને પૂરું રૂપ એમ કહેવામાં આવે છે. વાણીનો વિષય ઘણો વિશાળ છે, સર્વજ્ઞની વાણીનો વિષય બહુ સાગર જેવો વિશાળ છે, પણ એનો જે કસ છે એ અહીંયા સમયસારમાં આવ્યો છે, એટલે પૂરું રૂપ આવ્યું એમ કહેવામાં
આવે
આવે છે.
વર્તમાન
એટલે અત્યારે અહીંયા ક્યાં સર્વજ્ઞની વાણી છે, છતાં અહીંયા વર્તમાનમાં આ સમયસાર છે, પૂરું રૂપ છે, અત્યારે મોજૂદ છે. વર્તમાન એટલે વર્તી રહ્યું હોય તેને વર્તમાન કહેવામાં આવે છે, અથવા જે હાજર હૈયાત મોજૂદ હોય જેને હાજરા હજુર કહેવામાં આવે છે. હજુરીઓ જવાબ દે, જી હાજર છું હું એને હજુર કહે છે, જી હાજર કહે એને હું એને હજુર કહે છે કે
નહીં?
તો અહીંયા એમ કહે છે કે હાજર છે, ભગવાનની વાણીનું
પૂરું
રૂપ એમાં હાજર છે એમ કહે છે, અત્યારે હાજર છે. એ અંદરનું જે પોતે દિવ્યની નજીકના પૂર્વ ભાવમાં એટલે ગત ભાવમાં સાંભળી છે, સુમિંદર ભગવાનના સમોસરણમાં જતા ને રાજકુમારના ભાવમાં ફતેહકુમાર એ ભાસ આવ્યો છે. પછી તો બહેનશ્રીએ જાતિ સ્મરણનો વિષય વ્યક્ત કર્યો ત્યારે ખ્યાલ આવ્યો છે, પણ એ તો ઘણા વર્ષ પછી સમય સાર 1978માં ગુરુદેવશ્રીના હાથમાં આવ્યું અને 1996માં જાતિ સ્મરણની વાત કરી બહાર આવી.
બરાબર,
91માં પરિવર્તન કર્યું, 94માં સ્વાધ્યાય મંદિરનો પાયો નાખ્યો, સ્વાધ્યાય મંદિર ચણાવ્યું ત્યાં, પછી લોકો ત્યાં વસતા થયા. 96માં લગભગ જાતિ સ્મરણનો વિષય પ્રસિદ્ધ કર્યો એ 96માં કર્યો. આ જાતિ સ્મરણ પ્રગટવાનું છે નથી, પણ પ્રસિદ્ધ કર્યો છે 96માં કર્યો છે. એ લગભગ આસપાસની સાર છે. પછી 96માં જાતિ સ્મરણ થયું છે અને 98-99માં પ્રસિદ્ધ કર્યું છે એમ કંઈક છે. પણ પોતાને જે ભાસ આવ્યો છે, અશરીરી આત્માને બતાવનારું આ અશરીરી એ સર્વજ્ઞની દિવ્ય ધ્વનિનું રૂપ છે, એ બધો ભાસ તો સમયસર હાથમાં આવ્યો ત્યારે આવ્યો છે. બાર અંગ અને ચૌદ પૂર્વ નું દોહન સમયસર છે. જે દિવ્ય ધ્વનિ ઉપરથી ગંધર્વદેવો બાર અંગની રચના કરે છે, ચૌદ પૂર્વ એમ આવી જાય છે. અગિયાર અંગ અને ચૌદ પૂર્વ એટલે બાર અંગ છે. અગિયાર અંગ ઉપરાંત ચૌદ પૂર્વની રચના કરે છે. ચૌદ પૂર્વમાં વિશેષ મહત્વ વાળો વિસ્તાર છે. એમાં દસમા પૂર્વની વસ્તુ છે. એ સમયસારના ઉપોદઘાતમાં પંડિતજીએ એ વિશે નાખ્યો છે. સમયસાર છે એ ચૌદ પૂર્વમાં. નવ પૂર્વ સુધીનું જ્ઞાન તો અભવી મિથ્યા દ્રષ્ટિજીને થાય છે. દસમું જે પૂર્વ છે એ પછી સમય દ્રષ્ટિથી શરૂ થાય છે. એ દસમા પૂર્વનો એ આ વસ્તુ છે. એમાં કયો અધિકાર ને એમાં કયા વિભાગમાંથી આ વિષય આવે છે એ વાત પણ એમને ત્યાં લખી છે સમયસારના ઉપોદઘાતમાં. પણ એ કસનો વિષય, મુદ્દાનો વિષય છે, અત્યારે વિદ્યમાન નથી. બાર અંગના શાસ્ત્ર એમાં એવું છે કે ભગવાન મહાવીર સ્વામીને એ પહેલા ને એ પછીના કાળ સુધી 500 વર્ષ સુધી તો એ બધું જ્ઞાન મુખ પાઠે રહેતું, પુસ્તક પાનાના આધારે રહેતું નહીં. એટલી જીવોની સ્મૃતિ, જ્ઞાનની સ્મૃતિ, જ્ઞાનની ક્ષમતા હતી, શક્તિ હતી, અને એ રીતે એ ધારણ કરતા હતા. પુસ્તકમાં ધારણ કરવાની જરૂર નહોતી રહેતી. જેમ ગણિત અત્યારે લોકો મોઢે રાખે છે કે નહીં, 8, 9, 72, 11, 11, 21 આસન, 12, 12, 32 આસન, 12, 12, 44 રાખે છે કે નહીં. હવે કેલ્ક્યુલેટર આવ્યા પછી નહીં રહીએ, એ બધું કેલ્ક્યુલેટરમાં વ્યું જાય છે. વ્યું કેટલાક સ્થળે તો અમેરિકામાં જેને 8, 9, 72 કહ્યું તેને આશ્ચર્ય થાય કે આ મોઢે નક્કી કેવી રીતે થાય. સીધું જ એમ જેમ ગણ્યા વિના 8, 9, 72 નક્કી કેવી રીતે થાય? ગણવું પડે કે નહીં? તમે તો ગણતા નથી, સીધું ધડ દઈને કહો છો કે 8, 9, 72 90, 90, 91 નવાય લાગે. આપણે પેલી ચોપડીમાં એ બોલતા હોય એ જ્ઞાનની ક્ષમતા, એની ફેરવણી ને પ્રેક્ટિસ ઉપર છે. જેટલું એ ફેરવાય છે, પ્રેક્ટિસ ચાલુ જે છે એને એક્સરસાઇઝ કહે છે. જ્ઞાન કસરત, જ્ઞાનનો વ્યાયામ. જેમ શરીરનો વ્યાયામ કરે તો શરીર છે એ સુદૃઢ અને કેળવાયેલું રહે છે, એમ જ્ઞાનનું પણ એવું છે. વિજ્ઞાન છે ને એ ત્યાં ખલાસ થતું ગયું. અત્યારે તો શાસ્ત્રો જેટલા પૂછાર્યા છે એ વાંચવાની કસરત પણ કોઈ કરતું નથી, એટલો વ્યાયામ એ ઘટી ગયો છે. વાણિયાઓ તો વેપારમાં પીડ્યા છે એટલે વાંચતા નથી, પણ સાધુ થયા એ લગભગ કેટલા મોટા ભાગના વાંચતા નથી. કોક કોક વાંચે છે, એને ખબર નથી કે અમારા બાપ દાદા હું કઈ ગયા, આગળ મૂડી હું પડી છે ચોપડામાં, એ પરિસ્થિતિ. એટલે જ્ઞાનનો વ્યાયામ રહ્યો નથી. એટલે જ્ઞાન છે એ લગભગ વિચ્છેદ જવાનું આવ્યું કારણ છે. સામે યોગ્યતા વિચ્છેદ ગઈ છે, અહીંયા એનું નિમિત્ત વિચ્છેદ ગયું છે. છતાં એક બહુ સુંદર ને સારી વાત એ રહી ગઈ છે કે અખંડ મોક્ષ માર્ગ શાસ્ત્રમાં કથનના શાસ્ત્રના કથનના વિદ્યમાન રહ્યો છે, અને જ્ઞાની યોગ્ય પાત્ર જીવોના પરિણતિમાં એ વિદ્યમાન રહ્યો છે. ઉપાદાન નિમિત્ત બે જ મોક્ષ માર્ગમાં વિદ્યમાન છે. અખંડ મોક્ષ માર્ગ અત્યારે પણ જળવાયેલો છે, એ બહુ મોટું સૌભાગ્ય છે. જો કોઈ જીવને પ્રાપ્તિ કરવી હોય તો નિમિત્ત ઉપાદાન બે ની સંધિ છે અત્યારે, તૈયારી એની પોતાની હોવી. બાર અંગ અને ચૌદ પૂર્વ નું દોહન સમયસાર છે, અને આખા સમયસાર નું દોહન એ 47 શક્તિ છે, શક્તિઓ છે. આ તો ઇતિહાસની દ્રષ્ટિએ પણ સમયસારના વિષયમાં ગુરુદેવ શું કહી ગયા એ ઇતિહાસ પ્રસિદ્ધપણે રહી જાય એટલા માટે આ વાતને જુદી તારવી મૂકી છે કે સમયસારના વિષયમાં ભવિષ્યના જીવો સમજી શકશે કે કાનજી સ્વામીનો આ અભિપ્રાય હતો. સમયસાર વિદ્યમાન રહેવાનું છે, પંચમારાના છેડા સુધી સમયસાર વિદ્યમાન રહેવાનું છે, અને સમયસાર ઉપર ગુરુદેવના જે વચનો છે એ પણ વિદ્યમાન
રહેવાના
છે. અત્યારે વિપુલ સાધનો થઈ ગયા, છાપવાના સાધનો, શાસ્ત્ર છાપવાના સાધનો તો નાનામાં નાના ગામમાં પ્રેસ હોય છે, મોટા ગામનો તો સવાલ નથી, અને લાખોની સંખ્યામાં પુસ્તકો છપાવવાના છે, ચાલુ છે, છપાઈ રહ્યા છે ને ચાલુ છે. હમણાં જયપુરમાં કુનકુનકાન તીર્થ સુરક્ષા ટ્રસ્ટની મિટિંગમાં નિર્ણય લેવાયો 10 લાખ રૂપિયા રોકીને, ટ્રસ્ટનું ભંડોળ છે એમાંથી 10 લાખ રૂપિયા રોકીને પરમાગમો છપાવવા.
બરોબર.
આચાર્યોના શાસ્ત્રો અને 100-200 વર્ષ પહેલાના જે જ્ઞાની વિદ્વાનો આપણને માન્ય છે જ્ઞાની તરીકે, એના શાસ્ત્રો છપાવવાનો નિર્ણય કર્યો છે. 10 લાખ રૂપિયા રોકીને વિપુલ પ્રમાણમાં એ સાહિત્ય ઉપલબ્ધ રહે અને બધેથી મળ્યા કરે એ નિર્ણય. એટલે ચાલવાનું છે ને એ મળ્યા જ કરવાનું છે,
પ્રેરણા મળે એવું વાત છે.
અને આ પારાના છેડા સુધી જે ધર્મ ટકવાનો છે તો એના નિમિત્તો પણ ટકવાના છે, એમાં કોઈ સવાલ રહેતો
નથી. ભગવાનનો જયાયો પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો જયાયો સનાતન દિગંબર જૈન ધર્મનો જયાયો.